समय सार भगवान कुंकुंदाचार्य रचित समय सार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति टीका एनो स्वाध्याय करीए छीए। एमां कर्ता कर्म अधिकारमां गाथा 142 पछीथी कळस 69 थी शुरू करीने आपणे 91 सुधी कर्या छे। एमां 70 थी शुरू करी अने 85 सुधी आपणे कळशना अर्थ भावार्थ पूज्य गुरुदेवे आ कळश उपर आपेल प्रवचनना अंशो वगैरे बधुं बराबर कर्युं छे। हवे आजे कळश 86 थी पूज्य गुरुदेवे आ कळश उपर आपेल प्रवचनना अंशो लईशुं। ए लेता पहेला आपणे कळश 76 विषे मने एक बे प्रश्न आया एटले थोड़ी स्पष्टता करवी छे। कलश 76 में जे वात करवामां आवी के जीव जीव छे एवो एक नयनो पक्ष छे अने जीव जीव नथी एवो बीजा नयनो पक्ष छे। आमां थोड़ुंक वधारे स्पष्ट करवानी जरूरी रीते छे के जीव जीव छे अने जीव जीव नथी आ बंने नय कई रीते छे। तो आपणे सप्तभंगीमां पहेला प्रवचन सारमां अने प्रश्नोत्तरमाळा वखते शीखी गया छीए के स्वथी छे अने परथी नथी, स्वथी छे अने परथी नथी एवो जे भंग एटले कोई पण पदार्थ स्वथी छे पोताथी छे अने परथी नथी। सोनू सोनाथी छे पण चांदीनी अपेक्षाए जोईए तो सोनू नथी एटले बीजानी अपेक्षाथी विचार करीए तो ए नथी। એટલે જીવને અહીંયા જીવ જીવ છે એવો એક નય પક્ષ છે એમ કહ્યું અને પછી આગળ બીજો નય પક્ષ એમ લીધો કે જીવ જીવ નથી એટલે જીવ પરથી નથી, પરની અપેક્ષાએ જીવ નથી સ્વની અપેક્ષાએ છે। ભગવાન આત્મા સ્વથી તો છે પણ પરથી નથી, કોઈ પણ પદાર્થ છે તે તેનાથી પોતાથી છે પણ પરપણાની અપેક્ષાએ વિચાર કરીએ તો એ પરપણે નથી એટલે પરથી નથી। આ ભગવાન આત્મા ચેતન સ્વથી છે પણ કોઈ પણ એના સિવાયના બીજા પદાર્થને લઈએ તો બીજા પદાર્થની અંદર એની નાસ્તી છે, એમાં એ રહેલો નથી એટલે બીજાની અપેક્ષાએ જોઈએ તો એ નથી। એટલે જીવ જીવથી છે પણ જીવ જીવથી નથી એમ જયારે કહ્યું તો બીજા પરજીવની અપેક્ષાથી વિચાર કરીએ તો આ જીવ નથી, આ જીવ એ બીજા અન્ય જીવથી નથી, પોતાનાથી તો છે પણ બીજો અન્ય જીવ સામે લઈએ તો એ જીવની અપેક્ષાએ આ જીવ એમાં નથી એટલે એમાં એની નાસ્તી છે એટલે એ જીવની અપેક્ષાથી આ જીવ નથી એટલે એ અપેક્ષાને ત્યાં એમ સમજવાની છે। તો હવે આપણે આગળ લઈએ, કળશ 85 સુધી આપણે વાત કરી છે, કળશ 86 થી આગળ આપણે લઈએ છીએ। કળશ 85 માં છેલ્લે જે વાત આવી હતી એ નાના રૂપ છે એવો એક પક્ષ અને નાના રૂપ નથી એટલે એ અનેક પ્રકારે છે અને અનેક પ્રકારે નથી। નાના રૂપ એટલે અનેક પ્રકાર, અનેક પ્રકારે જે છે એમ કહેવું એ વ્યવહાર નયનો પક્ષ હતો, જ્યારે જીવ નાના રૂપ નથી એટલે અનેક પ્રકાર રૂપ નથી એ નિશ્ચય નયનો પક્ષ હતો। હવે કળશ 86માં અહીંયા કહે છે કે જીવ ચેત્ય છે, ચેતાવા યોગ્ય છે એવો એક નયનો પક્ષ છે। આત્મા ચેતાવા અર્થાત જણાવવા યોગ્ય છે એવો નિશ્ચય નયનો પક્ષ છે. આત્મા ચેતાવા યોગ્ય છે એટલે કે એ જણાવવા યોગ્ય છે. ભગવાન આત્મા જણાય તેવો છે. ભગવાન આત્મા ચેતન સ્વરૂપ છે તો ચેતન સ્વરૂપ અનુભવમાં આવે એવું છે, જણાવવા યોગ્ય છે, એ અનુભવાય તેવો છે. આપણે સમયસારમાં શરૂઆતમાં પહેલા કળશમાં એ વાત આવી કે નમો સમય સારાય સ્વાનુભૂત્યા ચકાસે ચિત્ત સ્વભાવાય ભાવાય સર્વ ભાવાંતર છીદે. એટલે શું કે એ પોતે જણાય તેવો છે, અનુભવમાં આવે તેવો છે, જ્ઞાન સ્વરૂપ છે અને એ અનુભવમાં આવે તેવો છે. અહીંયા એ વાત લીધી છે કે એ ચેતાવા અર્થાત જણાવવા યોગ્ય છે. એ તો જે કથન કર્યું છે એ તો નિશ્ચય નહીનું કથન છે કે એ જણાય તેવો, જણાવવા યોગ્ય એટલે ચેતાવા યોગ્ય છે એટલે એને ચેત્ય કહો. ચેત્ય ચેતાવા યોગ્ય છે. અને બીજો નય શું કહે છે કે જીવ ચેતાવા યોગ્ય નથી એવો બીજો નય છે તે વ્યવહાર નયનો પક્ષ છે. કેમ કે એને ઇન્દ્રિય દ્વારા જાણવાની ટેવ પડી છે ને એટલે એને દેખાતો નથી, જણાતો નથી, ઇન્દ્રિયો દ્વારા ખ્યાલમાં આવતો નથી એટલે એને જણાવવા યોગ્ય નથી એવું એને લાગે છે. ઇન્દ્રિયોથી જાણવું છે એને તો ક્યાંથી જણાય, એને તો એમ જ લાગે કે જીવ આત્મા ક્યાં છે, આત્મા કઈ જણાય એવો નથી. એટલે એ વ્યવહાર નહીંથી વાત કરવામાં આવી. શું વાત કરવામાં આવી છે? વ્યવહાર નહીંથી કે જીવ ચેત્ય નથી એવો જે નય પક્ષ છે એટલે કે જીવ ચેતાવા યોગ્ય નથી એ વ્યવહાર નયનો પક્ષ છે. એમાં એને જણાતો નથી, જણાવવા યોગ્ય નથી એમ કહ્યું છે તો એ ઇન્દ્રિય દ્વારા જણાવવા યોગ્ય નથી, ઇન્દ્રિયથી જીવ જણાય નહીં એ વાત છે. અને એ વાત તો પ્રવચન સારમાં પણ આવી ગઈ છે. અહીંયા આગળ આપણે લઈએ, ગુરુદેવ આ વાતને બરાબર સરસ રીતે સમજાવે છે અને આ કળશ છાસી છે એ મહત્વનો પણ છે તો આપણે પૂરેપૂરો એને વાંચીએ. અહીંયા કહે છે કે જીવ ચેત્ય છે એવો જે નયનો પક્ષ છે એ નિશ્ચય નયનો પક્ષ છે. આત્મા ચેતાવા યોગ્ય છે એ વાત તો બરાબર છે. કેમ કે જગતની ચીજોથી તે ભિન્ન છે, જુદો છે. વિકલ્પ સહિત આખું જે જગત તેનાથી ભગવાન જગદીશ્વર ભિન્ન છે. જગતનો ઈશ્વર ભગવાન આત્મા જગત આખાને જાણે એવો છે એટલે એને જગદીશ્વર કહો. તે ચેતાવા યોગ્ય છે. પરંતુ હું ચેત્ય કહેતા ચેતાવા યોગ્ય છું એ વાત સત્ય છે, છતાં પણ એવો જે વિકલ્પ છે તે નય પક્ષ છે. હું ચેત્ય છું એ વાત તો બરાબર જ છે. હું ચેત્ય છું એટલે કે જણાવવા યોગ્ય છું, અનુભવમાં આવું એવો છું, જ્ઞાન દર્શન દ્વારા હું જણાવું એવો છું. ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપી છે અને એ જ્ઞાનથી જણાય છે, એ અનુભવમાં આવે છે એટલે એ જણાવવા યોગ્ય છે. એટલે કે હું જણાવવા યોગ્ય છું, હું ચેત્ય છું, આ વાત બરાબર છે. પણ અહીંયા તો એમ કહેવું છે કે એ નિશ્ચય નહીંનું કથન છે એ બરાબર છે, તે છતાં પણ હું ચેત્ય છું એવો જે વિકલ્પ છે એ વિકલ્પથી ભગવાન આત્મા જુદો છે, ભિન્ન છે. હું ચેત્ય છું જ્યારે આપણે કહીએ ત્યારે એ વાત તો શબ્દમાં રહી અને એ તો વિકલ્પ છે, પણ ખરેખર શું છે કે એ વિકલ્પથી પણ જુદો ભગવાન આત્મા જે એને અનુભવાય છે તે પોતે છે. સ્વરૂપનો અનુભવ છે એ પોતે છે, પોતાનો અનુભવ જ્ઞાન સ્વભાવી ભગવાન આત્માનો એને પોતાના જ્ઞાનની પર્યાયમાં અનુભવ થવો, જેમાં દ્વેત રહેતો નથી, બેપણું રહેતું નથી. જાણનારો અને જે જણાય છે એ બે વચ્ચે કોઈ ભેદ રહેતો નથી. ગુણગુણીનો ભેદ ત્યાં ટળી જાય છે, ગુણગુણીનો ભેદ પણ રહેતો નથી એને એવો પોતાનો અનુભવ થાય છે. જે જણાવવા યોગ્ય છે એને એ જાણે છે. જાણે છે ત્યારે એ બે પણ નથી જાણતો, એ રૂપે થઈ જાય છે. એટલે હું ચેત્ય છું એવો જ્યાં સુધી વિકલ્પ રહ્યો છે ત્યાં સુધી એ બહારમાં છે. હું ચેત છું એમાં કોઈ શંકા નથી, હું જણાવવા યોગ્ય છું એ વાત તો પરમ સત્ય છે જ, એ તો આપણે સ્વીકારીએ જ છીએ, એ નિશ્ચયને એનું કથન છે, એ સત્યાર્થ છે. પણ અહીંયા તો આચાર્ય ભગવાને આપણને એમ કહેવું છે કે ભાઈ એ વિકલ્પની સાથે રહેલો જે અર્થ છે એને તું સમજો, ત્યાં સુધી વાત બરાબર છે. પણ હવે તું ત્યાં વિકલ્પમાં જ રહીશ કે જે અર્થ સમજ્યો છે એ રૂપે તું પરિણમીશ? પ્રશ્ન એ છે, હું ચિત્ત છું એવા વિકલ્પમાં એ હુંનો અનુભવ થતો નથી, મારા સ્વરૂપનો મને અનુભવ થતો નથી. જ્યાં સુધી વિકલ્પ સાથે છું ત્યાં સુધી એવો અનુભવ થતો નથી. પણ પુરુષાર્થમાં શરૂઆતમાં એવા જ વિકલ્પો હોય છે, હું જ્ઞાયક છું, જ્ઞાયક છું, હું જણાવવા યોગ્ય છું, હું જણાવું એવો છું, હું મને પોતાને અનુભવમાં આવું એવો છું, આ બધા નિર્ણયો કરે છે ત્યારે એવા વિકલ્પ હોય છે. પણ હવે અમૃતચંદ્રાચાર્ય ભગવાન આપણને એમ સમજાવે છે કે ભાઈ એ વાત તો બરાબર છે, પણ હું ચિત્ત છું એવા વિકલ્પથી ભગવાન ચિત્ત ભિન્ન છે, તે વિકલ્પ સાથે એકમેક નથી. ગુરુદેવ બહુ સરસ રીતે એ વાતને અહીંયા સમજાવી છે. આચાર્ય ભગવાનની વાતને ગુરુદેવે એકદમ ખુલ્લી કરીને મૂકી દીધી છે કે અમૃતચંદ્રાચાર્ય ભગવાને આપણને શું કહેવું છે, શું કહેવા માંગે છે, એ વાતને અહીંયા એકદમ સ્પષ્ટ કરી દીધી છે કે હું ચિત્ત છું એવા વિકલ્પથી તો આ ભગવાન આત્મા, આ અંદરમાં રહેલો, એ તો જુદો છે. કે ચિત્ત છે, જે ચિત્ત છે એ વિકલ્પરૂપ નથી, વિકલ્પ સાથે એને એકરૂપતા નથી. ભાઈ, પરનો કરતા અને ભોગતા છે એ વાત તો ક્યાંય બાજુ પર રહી ગઈ, એ તો દૂરની વાત થઈ ગઈ, એ તો છે જ નહીં. પણ અહીંયા તો એમ કહે છે કે હું ચિત્ત છું એવો જ વિકલ્પ, એ વિકલ્પથી પણ એ ચિત્ત જે વસ્તુ છે તે ભિન્ન છે. ભગવાન તે ચિત્તના વિકલ્પને છોડી જે ચિત્ત છે તેને ચેત, તેને વેદ, એનો તું અનુભવ કર, એટલે તને એનું વેદન આનંદ રૂપે આવશે. આવી વાત છે. ચૈતન્ય સૂર્ય પ્રભુ આત્મા ચેત્ય એટલે ચેતાવા યોગ્ય છે એવો જે વિકલ્પ છે તે નય પક્ષ છે, અને નય પક્ષ છે એટલે વિકલ્પ સાથે રહેલો ભાવ શુદ્ધભાવ છે, જે આત્મપ્રદેશોનું કંપન કરનારો ભાવ છે, એટલે દુઃખદાયક છે. એવા વિકલ્પને નિમિત્તે આત્મપ્રદેશોનું કંપન થાય છે એટલે દુઃખ થાય છે. એટલે એવા વિકલ્પને છોડી અને એ વિકલ્પમાં રહેલો જે ભાવ છે એવા ભાવ રૂપે થવાની અહીંયા તો વાત કરી છે. વિકલ્પ સાથે રહેલો ભાવ જે છે એ ભાવરૂપ થવું છે, વિકલ્પને બહાર રાખી દેવો છે. અહીંયા બીજા નયની વાત કરતા પણ એ વાતને વધારે સ્પષ્ટ કરે છે કે જીવ ચેત્ય નથી એવો બીજો નયનો પક્ષ છે. જીવ ચેતાવા યોગ્ય નથી એવો વ્યવહાર નયનો પક્ષ છે. વ્યવહાર નયનો પક્ષ એટલા માટે કે એને ઇન્દ્રિયો દ્વારા જણાય એવો નથી, એટલે એને એમ કહી દીધું કે મનથી જણાતો નથી, ઇન્દ્રિયોથી જણાતો નથી. તો પછી જાણવાનું ક્યાં બીજું કોઈ સાધન છે? એને તો એમ જ છે કે બસ આ ઇન્દ્રિયો દ્વારા જણાય કે મન દ્વારા, બે રીતે મને જણાય તો હું માનું, નહીતર ન માનું. અરે ભલા ભગવાન, તું શું લઈને બેઠો છે? આ તીર્થંકર ભગવાન કહે છે, એમના જ્ઞાનમાં આ વાત આવી છે, ગણધર ભગવાને એ વાતને આપણી સમક્ષ મૂકી છે, આચાર્ય ભગવાને આપણને પુસ્તક દ્વારા આપી છે, અને આટલા મહાપુરુષોએ એવો અનુભવ કર્યો છે, અને તું આવી ગાંડી વાત લઈને બેઠો છે કે મને આ આંખથી જણાય તો અને કાનથી સંભળાય ને કોઈક રીતે ઇન્દ્રિયો દ્વારા ખ્યાલમાં આવે તો હું માનું, આ શું તું લઈને બેઠો છે? એવું જે લઈને બેઠો છે એની દ્રષ્ટિમાં એવું છે કે જીવ ચેત્ય નથી, એની દ્રષ્ટિમાં એમ છે. અને બીજું કે જેને આ વાત ઉગીને નીકળી છે એનો દ્રઢ વિશ્વાસ થયો છે, એનો દ્રઢ વિશ્વાસ થયો છે અને ધારણા જ્ઞાન સુધી એ લઈ ગયો છે કે જીવ ચેત્ય છે, છતાં પણ એને ક્યાં ચેત્ય છે? જ્યાં સુધી એ અનુભવે નહીં ત્યાં સુધી ક્યાં ચેત્ય છે? જે મોક્ષ માર્ગનો પુરુષાર્થ કરી રહ્યો છે અને એને અવગ્રહ હિયા અવા એને ધારણા છે, ધારણા જ્ઞાન સુધી પહોંચ્યો છે કે એને કોઈ બદલાવી ન શકે, એની સ્મૃતિમાંથી પણ ચાલી ન જાય, એ ભૂલી પણ ન જાય, એવી એની એ દશાએ એ પહોંચ્યો છે કે ના, ભગવાન આત્મા ચેત્ય છે, એમાં એને કોઈ શંકા નથી, આશંકા પણ રહી નથી, એટલું બધો એનો દ્રઢ વિશ્વાસ છે, દ્રઢ શ્રદ્ધા થઈ છે, અને મોક્ષ માર્ગમાં એ પુરુષાર્થ કરી રહ્યો છે, તે છતાં પણ એણે જ્યાં સુધી એવો અનુભવ નથી કર્યો ત્યાં સુધી એને માટે એ ચેત્ય નથી. એટલે એવા જીવને પણ કહ્યું છે કે ભાઈ હવે તું એ વિકલ્પથી ખસી અને તારા સ્વરૂપનો અનુભવ કર. જીવ ચેત્ય નથી એવો બીજો જે નયનો પક્ષ છે એ તો વ્યવહાર નયનો પક્ષ છે, એ તો અસત્ય છે. અને આવો એ વ્યવહાર નયનો પક્ષ છે એનું કારણ શું છે? તો કે એમાં એને એમ છે કે મન અને ઇન્દ્રિયોથી જીવ જણાવવા યોગ્ય નથી, માટે જીવ જણાવવા યોગ્ય નથી, જીવ ચેત્ય નથી. પણ પ્રભુ એમ નથી, એ વાત જ ખોટી છે. જીવ જણાવવા યોગ્ય છે, ઇન્દ્રિયોથી કે મનથી જણાવવા યોગ્ય નથી એટલે કંઈ નથી એમ નથી. એટલે એ તો સ્પષ્ટતા નિશ્ચય નહીં દ્વારા કરી દીધી કે ના, જીવ જણાવવા યોગ્ય છે, અનુભવમાં આવે એવો જ છે. નિશ્ચય નહીંનું એ કથન તો કહી દીધું. એટલે પેલું જે વ્યવહાર નહીંનું કથન કે જીવ ચેત્ય નથી, એને તો પહેલેથી જ નિષેધ કરી દીધો છે કે ના ના, એ વાત તો છે જ નહીં. મન અને ઇન્દ્રિયથી જીવ જણાવવા યોગ્ય નથી એનો તો નિષેધ પ્રથમથી કરતા આવ્યા છીએ. પણ હવે અહીંયા કહે છે કે ચિત્ત સ્વરૂપ જીવ વિશે બે નયોના બે પક્ષપાત છે. વિશ્વથી વિશ્વેશ્વર પ્રભુ આત્મા જુદો છે, એક બાજુ આખું લોકાલોક છે અને એક બાજુ ચૈત્ય ભગવાન આત્મા છે. પરંતુ આત્મા ચૈત્ય છે, હું ચૈત્ય છું એવો જે વિકલ્પ તેને અહીં છોડાવવા માંગે છે, કેમ કે એવો સૂક્ષ્મ વિકલ્પ પણ આત્માના અનુભવમાં બાધક છે. ગુરુદેવ બહુ સરસ રીતે વાત કહે છે આપણને કે પ્રભુ એ વાત બાધક છે, વિકલ્પ છે, ત્યાં સુધી તને એનો અનુભવ નહીં થાય. આગળ કળશ 87 માં હવે જીવ દશ્ય છે એવો એક નય પક્ષ છે, અને જીવ દશ્ય નથી એટલે કે દેખાવા યોગ્ય નથી એમ બે નય પક્ષ લઈને સમજાવે છે કળશ 87 માં કે જીવ દશ્ય દેખાવા યોગ્ય છે એવો એક નયનો પક્ષ છે, અને બીજો નયનો પક્ષ એવો છે કે જીવ દેખાવા યોગ્ય નથી એવો બીજા નયનો પક્ષ છે. એમ કે ભગવાન આત્મા આરોપી છે તે કેવી રીતે દેખાય? એટલે એ દેખાવા યોગ્ય નથી એવો વ્યવહાર નયનો પક્ષ છે. અરે ભાઈ, દેખાવા યોગ્ય એટલે તને આ ચર્મચક્ષુ દ્વારા જ દેખવાની કોણ વાત કરે છે? તને આંખથી નથી દેખાતો એટલે દેખાવા યોગ્ય નથી, અરૂપી છે એટલે દેખાવા યોગ્ય નથી. રૂપી પદાર્થને એ ચક્ષુ દ્વારા જુએ છે અને અહીંયા નથી જોતો એટલે એ દેખાવા યોગ્ય નથી. અરે આ તો તારો વ્યવહાર નયનો પક્ષ છે ભાઈ. નિશ્ચય નહીંથી તો જીવ દશ્ય દેખાવા યોગ્ય છે, અને એવો નિશ્ચય નયનો જે પક્ષ છે એ જ સત્ય છે. જો ચેતનાના બે ભાગ પડે, એક જાણવું અને દેખવું. સામાન્ય રીતે દેખવું પહેલું હોય અને જાણવું પછી હોય, બંને હોય સાથે, પણ છતાં પહેલું ને પછી એમ કહેવામાં આવે. છદ્મસ્તને છદ્મસ્તને પહેલા અવલોકન અને પછી જ્ઞાન, વિશેષતાથી છે તે જ્ઞાન છે, અને સામાન્યપણે જે છે અવલોકન એ દેખવું અને પછી જાણવું, એ બંને સાથે હોય પણ પહેલું દેખવું અને પછી જાણવું. તીર્થંકર ભગવાનને કેવળ જ્ઞાન થયું છે અથવા તો અરિહંત ભગવાનને કેવળ જ્ઞાન થયું છે એ પછીથી એમને એ જાણવું ને દેખવું એમ બે ભાગરૂપ હોતું નથી, એ બધું સાથે જ હોય છે. જ્ઞાન ક્રિયા આખી સાથે જ હોય છે. તો અહીંયા અહીંયા બે ભાગ પડ્યા, ચેતનાના બે ભાગ, જાણવું અને દેખવું. જીવ ચેતાવા યોગ્ય છે એમાં જાણવું અને દેખવું એ બંનેની ભેગી વાત કરી છે. જીવ ચેતાવા યોગ્ય છે આગળ વાત કરીને તો એમાં બંનેની ભેગી વાત આવી ગઈ, જાણવું અને દેખવું બંને આવી ગયા પહેલા જે વાત આવી તે. અહીંયા એને જુદી પાડીને કહે છે કે ભગવાન આત્મા દસી શક્તિથી દેખાવા યોગ્ય છે. 47 શક્તિઓમાં જેમ ચિત્તી એક શક્તિ છે તેમ દસી એક શક્તિ કહી છે. શક્તિ એટલે સામર્થ્યની વાત છે, એવું સામર્થ્ય, ગુણરૂપી સામર્થ્ય. જીવ દેખાવા યોગ્ય છે એવો નિશ્ચય નયનો પક્ષ છે. જીવ દેખાવા યોગ્ય છે એ તો સત્ય જ છે, પણ એવો જે વિકલ્પ તે છોડવા યોગ્ય છે, કેમ કે તે વિકલ્પ દર્શનમાં બાધારૂપ છે. પ્રથમ આંગણામાં ઉભો રહીને આવો સમ્યક નિર્ણય કરે તેટલું જ પૂરતું નથી, અહીં તો આંગણું છોડી અંદર ઘરમાં પ્રવેશી અનુભવ કરવાની વાત છે. બહુ સરસ દાખલો આપી એને સમજાવ્યું છે કે ભાઈ તે નિર્ણય કર્યો, અંદર જવાનો તારો નિર્ણય થયો છે, ત્યાં સુધી જે જે તે વિકલ્પો કર્યા એ બધું આંગણામાં પહોંચ્યો ત્યાં સુધી માટે એ બધું બરાબર છે, પણ હવે તું જે આંગણામાં ઉભો છે તો પણ અંદર પહોંચ્યો નથી, અંદર શું છે એનો અનુભવ તને થયો નથી, એટલે એટલા પૂરતી વાત બનતી નથી. આંગણામાં ઉભા રહેવાથી અંદરમાં જે છે એનો અનુભવ થતો નથી. એટલે પ્રથમ આંગણામાં ઉભો રહી અને આવો સાચો નિર્ણય કરે, સમ્યક નિર્ણય કરે. શું નિર્ણય કરે? કે જીવ દૃશ્ય છે, દેખાવા યોગ્ય છે, એવો જે નિશ્ચય નહીનો પક્ષ છે એ બરાબર છે, અને એમાં આ જે વાત આવી છે એનો બરાબર પાકો નિર્ધાર નિર્ણય કરે તો પણ એ બહાર ઉભો છે, આંગણામાં ઉભો છે, અંદર ગયો નથી, એટલે કે અનુભવ નથી. એટલે પ્રથમ આંગણામાં ઉભો રહીને આવો સાચો સમ્યક નિર્ણય કરે એ બરાબર છે, પણ બરાબર છે તો એ પણ એ પૂરતું નથી. શેને માટે પૂરતું નથી? અનુભવ માટે એ પૂરતું નથી. એટલે શું કરવું રહ્યું હવે? તો કે હવે આંગણું છોડીને અંદરમાં જવું જોઈએ. આંગણું છોડવું એટલે શું? તો કે વિકલ્પને છોડી અને અંદર જા, અનુભવ કર. જીવ દેખાવા યોગ્ય છે એવો વિચાર નય પક્ષ છે, એવો નિચાર નય પક્ષ છે તો એને પણ છોડ. પેલો વ્યવહારથી જે કહ્યું એવો નય પક્ષ તો છોડ્યો, અને પહેલેથી છોડતા આવ્યા છીએ. વ્યવહારને જે છે એની સામે નિશ્ચય નહીંની વાત કરીને એનું કથન એની સામે મૂકીને એ તો સ્પષ્ટતા પહેલેથી કરતા આવ્યા છીએ, અને વ્યવહારનો નિષેધ કરતા આવ્યા છીએ કે ભાઈ નિશ્ચય નહીંથી જે વાત કહી છે એ તો છોડવા યોગ્ય છે જ, પણ અહીંયા તો હવે જે નિશ્ચય નહીંથી જે વાત કરવામાં આવી એને માટે પણ ગુરુદેવ એમ કહે છે કે ભાઈ એવો જે તે નિર્ણય કર્યો છે તો પણ તું હજી બહારમાં ઉભો છે, આંગણામાં ઉભો છે, અને આંગણામાં આંગણામાં જ ઉભો રહીશ કે પછી અંદર જઈશ? અંદર જઈને અનુભવ જો તારે પ્રાપ્ત કરવો હોય તો આંગણું છોડવું જ રહ્યું, આંગણું છોડીને અંદરમાં જવું છે. આંગણામાં એ રહેવું છે અને અંદરમાં જવું છે, બે વાત નહીં બને. વિકલ્પમાં પણ રહેવું છે અને અંદરમાં અનુભવ પણ કરવો છે, બે વાત એક સાથે નહીં બને. વિકલ્પ છૂટી જાય અને અંદરમાં જવાય. બહુ સરસ રીતે માર્ગ દર્શાવ્યો છે, બહુ સ્પષ્ટતા કરી છે. પુરુષાર્થમાં કેવી રીતે આગળ વધવાનું છે એની અહીંયા વાત કરી છે. આપણે તો હજી દ્રવ્ય સ્ત્રોતની વાતમાં એટલા બધા એમાં આગમની વાત હોય અને એમાં પેટા વિભાગ પાડીને કોઈ સમજાવતું હોય ત્યારે તો એટલા બધા થઈ જઈએ જાણે કે આ બસ હવે અમને આવડી ગયું. પ્રશ્નોત્તરમાળા કોઈ કરાવતું હોય અને પછી પ્રશ્નોત્તરમાળામાં વાત આવે કે નયના ભેદ પાડીને સમજાવે અને એમાં એક કલાક હોય તો આમ પછી તો પાછું સમજાઈ ગયું, જાણે સમજાઈ ગયું, બસ આપણે બધું આવડી ગયું, બધું ખબર પડી ગઈ, હવે વાંધો નહીં. હવે અહીંયા તો કે છે કે ભાઈ તું એવા વિકલ્પ સાથે હોય કે જ્યાં હવે એકમાત્ર એક જ પગથિયું બાકી રહ્યું હોય, એક એક પગલું જ બાકી હોય અંદર જવા માટે, એટલે સુધી તું આવ્યો હોય તો એ તું અટકેલો છે ત્યાં વિકલ્પમાં આવ્યો છે. તો આગમના વ્યવહારની તો શું વાત કરવી, આગમની વાત છે તે સમજવાની છે, સમજીને દ્રઢ નિર્ણય કરવાનો છે, સિદ્ધાંતોને સમજવાના છે, પણ પછી આખો પુરુષાર્થ છે તે તો અંતરંગમાં પુરુષાર્થ થાય છે. એ પુસ્તકમાં પુરુષાર્થ નથી થતો પ્રભુ, કે બોલવામાં પુરુષાર્થ નથી થતો, એ પુરુષાર્થ સ્વાધ્યાયમાં પણ નથી થતો. સ્વાધ્યાય જે છે એ તો શરૂઆત છે, પછી એ વિચાર અંદરમાં રહે છે, એના ઉપર મનોમંથન ચિંતન ચાલે છે, વધારે ને વધારે અંદરમાં એકાગ્રતા થાય છે, અને પછી વિકલ્પને છોડીને અંદરમાં જવાનું છે. એ વાત અહીંયા તો કરી છે ગુરુદેવ. આગળ કહે છે અહીંયા કે ભગવાનની ભક્તિના રાગથી કે વ્રત તપ આદિના વિકલ્પથી જ્ઞાયક પ્રભુ આત્મા દેખાય એમ નથી, શુભ ભાવથી એ જણાય એવા નથી. પ્રભુ એ ભગવાન આત્માને તારે જાણવો હોય, તારો અનુભવ કરવો હોય તો તને પહેલા તો એ નિર્ણય થવો જોઈએ કે કઈ રીતે જણાય અને કઈ રીતે ન જણાય, એનો પાકો નિર્ધાર નિર્ણય થવો જોઈએ. કે ઇન્દ્રિયો દ્વારા જણાય નહીં, સ્વભાવ દ્વારા પણ જણાય નહીં, એને જાણવાની રીત પદ્ધતિ જુદી છે. શુદ્ધ ભાવ દ્વારા જે જાણવામાં આવે છે, અને પહેલી તો શ્રદ્ધા થવી જોઈએ કે જણાય એવો છે, બીજાઓએ જાણ્યો છે, અનુભવ્યો છે, એવો વિશ્વાસ આવવો જોઈએ. અનંત સમ્યક દ્રષ્ટિઓએ એવા ભગવાન આત્માને દેખ્યો છે, એટલે હું પણ એવો દ્રશ્ય છું, એવા દ્રઢ નિર્ણય થવો જોઈએ. અને પછી એવો નિર્ણય બરાબર થાય ત્યારે એ આંગણામાં આવ્યો એમ કહેવાય. અને પછી એવા હું દ્રશ્ય છું એવા વિકલ્પને છોડીને, સર્વપક્ષપાતને મટાડીને ચેતન ભગવાન આત્માનો અનુભવ કરે ત્યારે એને સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન થાય છે. એટલે જેણે વિકલ્પથી પાર થઈને નિજ ચૈતન્ય સ્વરૂપ ભગવાન નાયકને જાણ્યો અને દેખ્યો, તે જ સંસારથી મુક્ત થઈ જાય છે. કળશ 88 એમાં જીવ વેદ્ય એટલે વેદાવા યોગ્ય, બીજી રીતે કહીએ તો જણાવા યોગ્ય એવો એક નયનો પક્ષ છે. જીવ વેદાવા યોગ્ય એટલે જણાવા યોગ્ય, વેદન રૂપે એ અનુભવમાં આવે એવો. જીવ વેદ્ય એટલે વેદાવા યોગ્ય, જણાવા યોગ્ય. કઈ રીતે જણાય, કઈ રીતે વેદાય, એ આનંદ રૂપે વેદનમાં આવે એવો છે. જીવ વેદ્ય છે એવો એક નયનો પક્ષ છે. નિશ્ચય નયનો આ પક્ષ છે કે આત્મા વેદાવા યોગ્ય છે, આત્મા વેદ્ય છે. અને આ તો સત્ય છે, આ તો પરમ સત્ય છે. જ્યારે બીજો નય શું છે, તો કે જીવ વેદ્ય નથી એવો બીજા નયનો પક્ષ છે. એ વ્યવહાર નયનો પક્ષ છે કે જીવ વેદાવા યોગ્ય નથી. આ પક્ષનો તો પહેલેથી જ નિષેધ કરતા આવ્યા છીએ. વેદાવા યોગ્ય નથી એવો જે પક્ષ, વ્યવહાર નયનો પક્ષ, એનો તો નિષેધ કરતા આવ્યા છીએ. કેમ કે એ વેદાવા યોગ્ય છે, અને એ તો તીર્થંકર ભગવાન, કેવળી ભગવાનના જ્ઞાનમાં પણ એમાં આવ્યું છે, અને બધા મહાપુરુષોએ એવો ભગવાન આત્માનો અનુભવ એણે કર્યો છે, એમને એ વેદાયું છે. અને એ વાત એમણે બધાએ જુદી જુદી રીતે શાસ્ત્ર દ્વારા, ઉપદેશ દ્વારા આપણને જણાવી છે. એટલે હવે એમાં તો કોઈ શંકા રહેતી જ નથી કે જીવ વેદાવા યોગ્ય છે. એટલે જીવ વેદાવા યોગ્ય નથી એવો જે વ્યવહાર નયનો પક્ષ જે છે, એ પક્ષનો તો નિષેધ કરતા આવ્યા છીએ. પણ હવે અહીંયા તો જે વેદાવા યોગ્ય છે એવો નિશ્ચય નયનો પક્ષ છે, એને છોડવાની વાત છે, જે સત્ય છે. જે સત્ય છે એ વાતમાંથી જે વિકલ્પરૂપ વાત છે, એ વિકલ્પને છોડવાનો છે, મૂળ ભાવ છે એ ભાવે પરિણમી જવાનું છે. કેમ કે વસ્તુમાં એવો પક્ષ નથી, એવો વિકલ્પ નથી. અને એવા પક્ષ કે વિકલ્પ દ્વારા વસ્તુ એટલે ભગવાન આત્મા વેદાતો નથી, એ વેદનમાં આવતો નથી. ભગવાન આત્મા ચૈતન્ય પ્રકાશમય મૂર્તિ છે, તેમાં સ્પર્શ, રસ, ગંધ, વર્ણ નથી. આ પુદ્ગળના તો કોઈ ગુણ છે જ નહીં, એવો એ અરૂપી છે. અને કોને અનુભવમાં આવે, જે પુરુષાર્થ કરે છે એને અનુભવમાં આવે છે. 8 વર્ષની બાલિકા પણ અંતરદ્રષ્ટિ કરીને સમ્યક દર્શન પામે છે. એટલે 8 વર્ષની કેમ લીધી, કે 8 વર્ષથી નાની ઉંમરમાં સમ્યક દર્શન નથી થતું. અને બાલિકા એમ લેવાનું કારણ એ કે એમાં પછી કે સ્ત્રી કે પુરુષ વેદનો કોઈ એમાં વાંધો છે નહીં. સમ્યક દર્શનમાં પુરુષ કે સ્ત્રી એવા કોઈ વેદનો કોઈ વાંધો છે નહીં, એટલા માટે થઈ. અને અહીંયા એમ લખ્યું છે કે બાલિકા પણ અંતરદ્રષ્ટિ કરીને સમ્યક દર્શન પામે છે, ત્યારે તે નિર્વિકલ્પ ચૈતન્ય સ્વરૂપના આનંદને અનુભવે છે. શરીર ભલે સ્ત્રીનું હોય, એ શરીર આત્મામાં ક્યાં છે, આત્મામાં ક્યાં, એ વાત છે. આત્માની અંદર એ શરીર, એ પર્યાય અંદર તો પડી નથી. સ્ત્રી વેદનું કર્મ ભલે અંદર પડ્યું હોય, પણ તે કર્મ ક્યાં આત્મામાં છે. ત્રિવેદનું કર્મ છે તો કર્મ છે, બરાબર છે, ત્રિવેદ છે એવી પર્યાય થઈ છે, એવું શરીર છે. પણ એથી શું આત્મામાં એ કઈ ઘૂસ્યું નથી. અને સ્ત્રી વેદની જે વૃત્તિ ઉઠે તે વૃત્તિ પણ ક્યાં આત્મામાં છે? એટલે કે હું સ્ત્રી છું એવો ભાવ પણ ઉઠતો હોય તો પણ એ કઈ આત્માની અંદર એવો ભાવ નથી. એ તો એ ક્ષણિક ભાવ છે, એવો ભાવ એ વખતે ઉઠ્યો છે તો ઉઠ્યો છે, એ બધું પર્યાયમાં છે. એટલે સ્ત્રીવેદની જે વૃત્તિ ઉઠે તે વૃત્તિ પણ ક્યાં આત્મામાં છે? કે સ્ત્રીવેદની વૃત્તિ હોય કે પુરુષવેદની વૃત્તિ હોય, આપણે સ્ત્રીવેદ, પુરુષવેદ, નપુષકવેદ એ બધા ને પણ આપણે નવ કષાયમાં લઈએ છીએ ને, તો એ જે છે એ કષાયો રૂપે જે છે એ બધું ક્યાં છે? એ પર્યાયમાં છે, એ ક્ષણિક છે, એ બધું ક્ષણિક છે. એટલે અહીંયા એ વાત કરી છે કે એ સ્ત્રીવેદની જે વૃત્તિ ઉઠે તે વૃત્તિ પણ ક્યાં આત્મામાં છે? અહીં કહે છે કે હું વેદ્ય છું એવો વિકલ્પ પણ આત્મામાં સમાતો નથી. એવા વિકલ્પને અતિક્રમી જઈને, એને ઓળંગી જઈને ભગવાન આત્માનો અનુભવ થાય છે. આવા સૂક્ષ્મ વિકલ્પ વડે પણ આત્મા જણાતો નથી. આત્મા એમ સૂક્ષ્મ વિકલ્પથી પણ જણાય એવો નથી. આત્મા જણાવા યોગ્ય છે એ તો સાચું છે, પણ એવો વિકલ્પ છે તેને છોડીને જે વેદ છે તેનું વેદન કર, અન્યથા વેદ્યનું વેદન નહીં થાય. આ ગંભીર વાત છે. હવે કળશ 89 નો ભાવાર્થ ઉપરનું પ્રવચન, સિદ્ધુજી અહીંયા 89 ભાવાર્થ ઉપરનું પ્રવચન અહીંયા લીધું છે. ખરેખર એ જગ્યાએ એ શ્લોકાર્થ ઉપરનું પ્રવચન હોવું જોઈએ, એના પછી ભાવાર્થ ઉપરનું પ્રવચન આગળ આવે છે, એટલે આપણે બંને સાથે લઈએ. 89ની અંદર જીવ ભાત પ્રકાશમાન અર્થાત વર્તમાન પ્રત્યક્ષ છે એને ભાત કહ્યું. જીવ ભાત એટલે વર્તમાન પ્રત્યક્ષ છે એવો એક નયનો પક્ષ છે, આ નિશ્ચય નયનો પક્ષ છે. અને એની સામે જીવ વર્તમાન પ્રત્યક્ષ છે એવા પક્ષથી વિરુદ્ધ, જીવ પ્રત્યક્ષ વર્તમાન પ્રત્યક્ષ નથી એવો વ્યવહાર નયનો પક્ષ છે. પણ અહીંયા તો એ વાત કરવી છે કે એ પોતે પ્રત્યક્ષ છે, વર્તમાન પ્રત્યક્ષ છે એવો નિશ્ચય નયનો પક્ષ છે, એ વાત સત્ય છે, છતાં પણ એ સાથે રહેલો વિકલ્પ છોડવા યોગ્ય છે. અહીંયા ગુરુદેવ સમજાવે છે કે જીવ વર્તમાન પ્રત્યક્ષ છે એ વાત તો સત્ય જ છે. જીવ સ્વભાવથી પ્રત્યક્ષ જ્ઞાતા છે એવો તેનો ગુણ છે. સ્વભાવથી પ્રત્યક્ષ જ્ઞાતા છે એવો તેનો ગુણ છે. પ્રવચન સાર ગાથા 172ની ટીકામાં અલિંગ ગ્રહણના 6ઠા બોલમાં આવે છે કે આત્મા પ્રત્યક્ષ જ્ઞાતા છે. આત્મા પ્રત્યક્ષ જ્ઞાતા છે. આત્મા દ્રવ્ય સ્વરૂપથી જ સ્વરૂપ પ્રત્યક્ષ છે. સ્વરૂપ પ્રત્યક્ષ છે એટલે પોતાને એ પ્રત્યક્ષપણે જ છે. ભગવાન આત્મા પોતાને પ્રત્યક્ષ જ છે. જેવું સ્વરૂપ છે એવું પ્રત્યક્ષ છે જ. પરોક્ષ રહેવાનો તેનો સ્વભાવ નથી. રાગ અને મનની ઉપેક્ષા કરી ભગવાન આત્મા પોતાના જ્ઞાનની પર્યાયમાં પ્રત્યક્ષ જણાય એવો એનો સ્વભાવ છે. જુઓ, મન દ્વારા જાણવાનો જે પ્રયત્ન કરીએ છીએ ને મનથી, એ તો બધી વિકલ્પની વાત છે, એ તો બધો વિકલ્પ છે. અને શુભભાવ, રાગ એ દ્વારા આત્મા અનુભવાય એ વાત પણ અહીંયા તો રહેતી નથી. એટલે એ બંનેને તો તમે મૂકી દો એક બાજુ. એટલે અહીંયા એમ કહે છે કે રાગ અને મનની ઉપેક્ષા કરી અને પછી આગળ વાત કરો તો કે પછી ભગવાન આત્મા એ પોતે પોતાના જ્ઞાનની પર્યાયમાં એને અનુભવમાં આવે એવો પ્રત્યક્ષ જણાય એવો એનો સ્વભાવ છે, માટે એ પ્રત્યક્ષ છે. જેવો સ્વભાવ હોય એ સ્વભાવ કંઈ જાય નહીં, એના ગુણને કારણે એવો સ્વભાવ હોય. અને આપણે ગુણની વ્યાખ્યા પણ એ રીતે જાણીએ છીએ કે એ દ્રવ્યના બધા જ ભાગમાં હોય અને બધી જ અવસ્થાઓને વિશે હોય, એટલે હંમેશા હોય, ક્યારેય ન હોય એમ તો હોય નહીં. એટલે ભગવાન આત્માનો જે સ્વભાવ છે એ જ્ઞાન સ્વભાવ છે, કેમ કે જ્ઞાન ગુણ છે. એ જીવ દ્રવ્યમાં પૂરેપૂરા દ્રવ્યમાં એ વ્યાપે છે અને જીવની બધી અવસ્થાઓ વખતે જ્ઞાન તો છે જ, એટલે એ જ્ઞાન સ્વભાવ ભગવાન આત્મા એ જ્ઞાન દ્વારા એને પ્રત્યક્ષ છે. દરેક સમયે ભગવાન આત્મા જ્ઞાન કરે છે એટલે જ્ઞાનની પર્યાયમાં એ પ્રત્યક્ષ જણાય એવો એનો સ્વભાવ છે. પરંતુ આત્મા વર્તમાન પ્રત્યક્ષ છે એવો જે વિકલ્પ ઉઠે છે તે નય પક્ષ છે. એટલે કે હું વર્તમાન પ્રત્યક્ષ છું એવો વિકલ્પ છે, એનાથી ભિન્ન જુદો ભગવાન આત્મા ખરેખર પ્રત્યક્ષ છે એવો વસ્તુનો સ્વભાવ છે, એમાં એમ નથી કે એ પરોક્ષપણે રહે એવો સ્વભાવ જ નથી. એ પ્રત્યક્ષ સ્વભાવ છે તો પ્રત્યક્ષ સ્વભાવ અનુભવમાં આવે એવો છે, પણ વિકલ્પથી વસ્તુનો પ્રત્યક્ષ અનુભવ થતો નથી. વિકલ્પથી આત્માનો પ્રત્યક્ષ અનુભવ થતો નથી. તેથી અહીં આ સૂક્ષ્મ વિકલ્પને પણ છોડવાની વાત કરી છે. એ વિકલ્પને પણ છોડીને ભગવાન આત્માનો અનુભવ થતો. જીવ વર્તમાન પ્રત્યક્ષ છે એવા પક્ષને છોડ એમ કહ્યું એટલે એમ સમજવું કે અંદર વર્તમાન પ્રત્યક્ષ સિવાયની કોઈ બીજી ચીજ છે. વસ્તુ શુદ્ધ ચૈતન્ય સ્વભાવમય ચીજ સ્વરૂપ પ્રત્યક્ષ જ છે. વિકલ્પ સિવાય બીજી કોઈ પણ ચીજ અંદરમાં પડી છે કે નથી પડી? જે અનુભવમાં આવે છે એવી ચીજ પડી છે ને? ભગવાન એટલે તીર્થંકર ભગવાન કેવળી ભગવાને પણ એવો જ આત્મા જોયો છે અને કહ્યો છે, અને એની દ્રષ્ટિ કરતા તે પર્યાયમાં પ્રત્યક્ષ સ્વાદમાં આવે છે. એ પર્યાય સમ્યક દર્શન સમ્યક જ્ઞાનની પર્યાય છે, એ નિર્મળ પર્યાય છે. પણ હું પ્રત્યક્ષ છું એવો જે વિકલ્પ છે તે નય પક્ષ છે. તે વિકલ્પ સ્વરૂપના પ્રત્યક્ષ અનુભવમાં બાધારૂપ છે, એ બાધક છે. એ વિકલ્પ જાય અને પોતે પોતાના સ્વરૂપમાં વળે તો એને સ્વરૂપનો અનુભવ થાય. તેથી અહીં એવા નય પક્ષના વિકલ્પને છોડવાનું કહેવામાં આવ્યું છે અને નિષેધવાનું કહેવામાં આવ્યું છે. એટલે મૂળ વાત જે છે એને સમજાવ્યા વિના બહારમાં જે કંઈ કરે એનાથી કંઈ સ્વરૂપની પ્રાપ્તિ થતી નથી. ગુરુદેવે સરસ વાત મૂકી છે અહીંયા સમજાવવા માટે કે અજ્ઞાની જીવોએ વરરાજાને છોડીને જાન જોડી છે. શુદ્ધ ચૈતન્યના ભાન વિના એ વ્રત તપ ભક્તિના વિકલ્પ બધા એ વર વિનાની જાન જેવા અથવા તો એકડા વગરના મીંડા જેવા છે. એ કંઈ વિકલ્પ કરતા કરતા ધર્મ થશે એમ છે જ નહીં. તારી એ માન્યતા ભાઈ એ તું કાઢી નાખ, એ તો મિથ્યાત્વ છે. ક્રિયાકાંડના રાગથી આત્મા જણાય એવો એનો સ્વભાવ જ નથી. આત્મા પ્રત્યક્ષ છે એવો જે વિકલ્પ છે તે વિકલ્પ પણ રાગનો અંશ છે અને એને પણ છોડ્યા વિના સ્વરૂપની પ્રાપ્તિ થશે નહીં. કળશ 89 ભાવાર્થ ઉપરના પ્રવચનમાં અહીંયા ગુરુદેવ સમજાવે છે, એમાં ઘણી વાત આપણને કરી છે. અહીંયા કહે છે કે આશય એમ છે કે વસ્તુ જે આત્મદ્રવ્ય છે તે બદ્ધ અબદ્ધ આદિ વિકલ્પથી ભિન્ન છે. ચૈતન્ય પ્રકાશમય પ્રભુ આત્મા વિતરાગી શીતળ સ્વરૂપનો પિંડ જીન ચંદ્ર છે, તેમાં બદ્ધ અબદ્ધ વગેરે વિકલ્પ નથી. હું અબદ્ધ છું એવો વિકલ્પ પણ તેના સ્વરૂપમાં નથી. ભગવાન આત્મામાં કોઈ વિકલ્પ નથી. ચૈતન્ય ઘન પ્રભુ આત્મા વિકલ્પથી તન્મય નથી. વિકલ્પ સાથે એને તન્મયપણું છે જ નહીં. અને એમ નથી તો પછી વિકલ્પ દ્વારા પ્રાપ્ત ક્યાંથી થાય? વિકલ્પ સાથે આત્માને તન્મયપણું નથી, મનને વિકલ્પ સાથે તન્મયપણું છે, આત્માને નથી. આત્માને વિકલ્પ સાથે તન્મયપણું નથી. આપણે ઘણી વાર શિબિરમાં અને સ્વાધ્યાયમાં એ વાત કરી છે કે વિકલ્પ છે તે મનના છે અને ભાવ છે તે આત્માના છે. વિકલ્પ અને શબ્દો જે છે એની આત્માને કોઈ જરૂર નથી. કોઈ પણ શબ્દ કે વિકલ્પ વિના ભગવાન આત્માને ભાવ હોય છે અને ભાવ જેવા ભાવ છે એ ભાવ પ્રમાણે એને ભાવ બંધ થાય છે. આ એકેન્દ્રિય બધા છે એને ક્યાં વિકલ્પ છે, એને ક્યાં મન છે, એને ક્યાં શબ્દની જાણ છે? છતાંય એ સમયે સમયે એ કર્મ બાંધે છે, ભાવ બંધ એને થયા કરે છે, એને ખૂબ આર્ત ધ્યાન છે, ખૂબ દ્વેષ છે, ખૂબ ક્રોધ છે, પર્યાપ્તિ નથી ને. એટલે આ બેકયાર્ડમાં જેટલા જે ઘાસના જે જીવો છે એ બધાની દશા એવી જ છે. એટલે એમાં ને એમાં જ એમના મરણ થાય ને પાછા જન્મ પામે. એટલે એમાં કેટલો બધો કાળ સુધી એ એકિન્દ્રિયમાંથી જીવ બહાર આવી શકતો જ નથી. એટલે વિકલ્પને માટે એ મન છે અને શબ્દ છે એ બધું ભલે રહ્યું, પણ એવું મન શબ્દ વિકલ્પ એના વિના પણ ભાવ હોય છે, અને એવા ભાવને કારણે જ એકિન્દ્રિયમાંથી એકિન્દ્રિયમાં 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 એમ ચાલ્યા જ કરે છે. એટલે અહીંયા આચાર્ય ભગવાન સમજાવે છે કે ભાઈ આત્મામાં વિકલ્પ નથી, વિકલ્પ જે છે એ ક્યાં રહ્યા, મન સાથે રહ્યા. એટલે આત્માને વિકલ્પ સાથે તન્મયપણું નથી, આત્માને વિકલ્પ સાથે તન્મયપણું નથી, તો પછી વિકલ્પ દ્વારા આત્મામાં જવાય કેવી રીતે? બહુ સહેલી વાત છે. કેટલું સરસ રીતે ગુરુદેવે સમજાવ્યું કે આત્મા વિકલ્પથી તન્મય નથી, તો પછી વિકલ્પ વડે એવો આત્મા પ્રાપ્ત ક્યાંથી થાય? એટલે કે ન જ થાય. તેથી જ આચાર્ય ભગવાન કહે છે કે ભાઈ વ્યવહારનો પક્ષ તો અમે પહેલેથી છોડાયો છે, નિશ્ચયના કથન કરીને વ્યવહારનો પક્ષ તો અમે તને છોડાયો છે, પણ હવે તો તને નિશ્ચય નયના પક્ષથી પણ છોડાવીએ છીએ અને કહીએ છીએ કે ભાઈ નિશ્ચય નયના પક્ષથી પણ તું વિરમી જા, કેમ કે નયોના પક્ષથી વિરામ પામી અંતરદ્રષ્ટિ કરતા આત્મા પ્રાપ્ત થાય છે. ભગવાન આત્મા એકલા ચૈતન્ય પ્રકાશનું પૂર છે, એમાં રાગ ક્યાં છે? નથી. તો તે રાગનું કારણ કેમ હોય? એટલે કે ન હોય, રાગનું પણ એ કારણ નથી. રાગનું કાર્ય પણ કેમ હોય? ન જ હોય. જો તે રાગનું કાર્ય હોય તો સ્વયં રાગમય જ હોય, ચેતનમય ન હોય. જો એ રાગનું કાર્ય હોય તો એ રાગમય હોય, ચેતનમય ન હોય. અને જો રાગનું કારણ હોય, ભગવાન આત્મા રાગ થવાનું કારણ હોય, તો પછી રાગ મટી અને કદી વિતરાગ થાય નહીં તો સિદ્ધ દશાને પ્રગટ કરી શકે જ નહીં. આત્મા જો રાગનું કારણ હોય તો પછી એને રાગ થયા જ કરે, થયા જ કરે, ક્યારેય એ વિતરાગ ન થાય. આપણે તો જોઈએ છીએ કે સિદ્ધ ભગવાનને રાગ પણ નથી, અને એવી સિદ્ધ ભગવાને જે દશા પ્રગટ કરી છે એવી દશા શુદ્ધ દશા પ્રગટ જીવો કરે છે. અનંત જીવોએ એવી શુદ્ધ દશા પ્રગટ કરી છે, સિદ્ધશિલા ઉપર બિરાજી ગયા છે. એની અહીંયા થોડીક વાત બીજી કરી છે, થોડી સૂક્ષ્મતાથી આપણે એ વાત લઈએ. ગુરુદેવ અહીંયા સમજાવે છે કે જો એ રાગનું કારણ બને તો રાગ મટી એને કદીએ વિતરાગ ન થાય, પણ એમ તો નથી. કારણ કે આત્મામાં અકારણ કાર્યત્વ શક્તિ એવો સ્વભાવ છે. શું? અકારણ કાર્યત્વ. અક્ષર છે એ બંનેને લાગુ પડે, અકારણ અકાર્યત્વ, બે વાત સાથે લીધી છે. શું છે? આત્મામાં અકારણ કાર્યત્વ શક્તિ એવો સ્વભાવ છે, એ વડે એ રાગનું કારણ પણ નથી, એ એટલે આત્મા, એ વડે આત્મા રાગનું કારણ પણ નથી અને કાર્ય પણ નથી. રાગનું એ કાર્ય નથી, આત્મા રાગનું કાર્ય પણ નથી અને રાગનું કારણ પણ નથી. શા માટે નથી? તો કે અકારણ કાર્યત્વ શક્તિ સ્વભાવને કારણે. વ્યવહાર રત્નત્રયનો જે રાગ છે તેનું ભગવાન આત્મા કારણ નથી. શુભભાવ છે, વ્યવહાર રત્નત્રય જે શુભભાવ, એનું કારણ પણ ભગવાન આત્મા નથી. તેમ વ્યવહાર રત્નત્રયનો જે રાગ છે તેનું આત્મા કાર્ય પણ નથી. વ્યવહાર રત્નત્રયનો જે રાગ થાય છે તો રાગ કેમ થયો? ભગવાન આત્મા એનું કારણ છે? ના. એ સમયની એવી યોગ્યતા, વ્યવહાર રત્નત્રયનો રાગ જે થયો એમાં ભગવાન આત્મા કારણ નથી, તો કારણ કોણ છે? તો કે એ સમયની એવી યોગ્યતા, એ વખતે ઉપાદાન એવું હતું, એવું અશુદ્ધ ઉપાદાન હતું, એટલે એવો વ્યવહાર રત્નત્રયનો રાગ થયો. એ ક્યાં થયું? દ્રવ્યમાં થયું કે પર્યાયમાં થયું? પર્યાયમાં થયું. વ્યવહાર રત્નત્રયનો રાગ જે શુભભાવ, એવો શુભભાવ થયો દેવગુરુ શાસ્ત્ર પ્રત્યેની બરાબર યથાર્થ શ્રદ્ધા, એવો જે ભાવ, એ રાગ છે, શુભભાવ છે. તો એવો શુભભાવ જયારે થયો તો એ ક્યાં થયો? એ પર્યાયમાં થયો. ત્રિકાણ દ્રવ્ય તો શુદ્ધ છે, એને ક્યાં શુદ્ધ ભાવ છે? એટલે વ્યવહાર રત્નત્રયનો જે રાગ છે તે ભગવાન આત્મા એનું કારણ નથી. એવા વ્યવહાર રત્નત્રયના રાગનું કારણ ભગવાન આત્મા નથી, પણ એ તો એ વખતની એવી યોગ્યતા છે અને એવી પર્યાય ઉત્પન્ન થઈ છે, તો એના છય કારકો એના પોતાના, એ પોતાના કારણે ઉત્પન્ન થઈ છે એવી એ વખતની યોગ્યતા છે, અને એ થયું છે પર્યાયમાં. દ્રવ્યમાં કંઈ થતું નથી, દ્રવ્ય તો ત્રિકાળ શુદ્ધ છે. તેવી રીતે બીજી વાત પણ છે સાથે ને સાથે, કે વ્યવહાર રત્નત્રયનો જે રાગ છે તેનું આત્મા કાર્ય પણ નથી. વ્યવહાર રત્નત્રયનો રાગ એટલે શુભ ભાવ, એ શુભ ભાવ છે એનું કાર્ય આત્મા નથી, તેનું આત્મા કાર્ય પણ નથી. પછી વ્યવહારથી નિશ્ચય પ્રગટે એ ક્યાં રહ્યું? વ્યવહારથી નિશ્ચય પ્રગટ થાય એ વાત રહેતી જ નથી. આત્મા તો પોતાના શુદ્ધ સ્વરૂપનું કારણ અને શુદ્ધ સ્વરૂપનું કાર્ય છે. પોતાનું સ્વરૂપ જેવું છે તેવું શુદ્ધ સ્વરૂપ એનું કારણ અને એનું કાર્ય છે. સૂક્ષ્મ વાત છે ભાઈ, પણ આ બધું તારે નક્કી કરવું પડશે ભાઈ. 84 લાખ યોનિ, એટલા પ્રકારની યોનિ એના અવતાર કરીને આ જીવ દુઃખી દુઃખી થયો. 84 લાખ યોનિ એટલે 84 લાખ પ્રકારની યોનિ, જન્મના સ્થાનો, ઉત્પન્ન થવાના સ્થાન 84 લાખ પ્રકારના, એવા અવતાર કરીને જીવ દુઃખી દુઃખી થયો છે. હવે એને સમજવાનું છે. હવે કાળ પાક્યો છે ભાઈ, હવે તું સમજદાર થયો છે. અત્યારે તને પુણ્યાનુબંધી પુણ્યનો એવો ઉદય વર્તે છે કે બધી જ અનુકૂળતાઓ છે, શાસ્ત્ર મળ્યા છે, શાસ્ત્રની રૂચિ થઈ છે, અને એવા સ્વાધ્યાય કરવા માટે તને સમય પણ મળે છે, અને તું એમાં પુરુષાર્થ કરવામાં ઉત્સાહિત પણ થયો છે. એટલે હવે બરાબર ખર, અહીંયા તો એમ કહેવું છે. અહીંયા ગુરુદેવ આગળ સમજાવે છે કે ચૈતન્ય પ્રકાશરૂપ વસ્તુ આત્મા પદાર્થ છે કે નહીં? તો કે હા પદાર્થ છે. તો તેને અન્ય પદાર્થ સાથે કાંઈ સંબંધ હોય? ન હોય. એટલે કે એને અન્ય પદાર્થ સાથે કાંઈ સંબંધ નથી. વળી પર પદાર્થના લક્ષે જે શુભ વિકલ્પ થાય છે તે પુણ્ય તત્વ છે, અને ભગવાન આત્મા શુદ્ધ જ્ઞાયક તત્વ છે, એ જીવ તત્વ. હવે આ બે તત્વ થયા, એ બંને તત્વ ભિન્ન ભિન્ન છે. નવ તત્વોમાં આપણે એ જોયું કે જીવ તત્વ છે અને આશ્રવ તત્વ. આશ્રવની અંદર પુણ્ય અને પાપ બે આપણે લઈએ છીએ, તો એ શુભ ભાવ શુભ વિકલ્પ થયો એ પૂર્ણ તત્વ, અને જીવ તત્વ એ બે તો જુદા છે, બંને ભિન્ન છે. માટે પુણ્ય તત્વથી જ્ઞાયક તત્વની પ્રાપ્તિ ન થાય. બે તત્વ જ જુદા છે, પુણ્ય તત્વથી જ્ઞાયક તત્વની પ્રાપ્તિ ન થાય, વ્યવહારથી નિશ્ચય ન થાય. અનાદિ અનંત સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાન આત્માનો અકારણ કાર્ય સ્વભાવ જ એવો છે કે સંસારના કોઈ પણ પદાર્થનું આત્મા કારણ ન થાય. સંસારના કોઈ પણ પદાર્થનું કારણ આત્મા ન થાય, અને જગતના કોઈ પણ અન્ય પદાર્થથી એટલે નિમિત્તથી કે રાગથી આત્માને સમ્યક દર્શન આદિ ચૈતન્ય પરિણામ ન થાય. કોઈ પણ રાગથી આત્મા ન થાય એટલે કે આત્માના પરિણામ ન થાય. કોઈ પણ અન્ય પદાર્થથી નિમિત્તથી કે રાગથી આત્માના આવા ચૈતન્ય પરિણામ ન થાય. આત્માના ચૈતન્ય પરિણામ તો પોતાને કારણે થાય, એ તો એનું સ્વરૂપ છે, એનો સ્વભાવ છે. રાગના અભાવ સ્વભાવ સ્વરૂપ શુદ્ધ ચૈતન્ય તત્વ આત્મા છે. રાગ વિનાનો, રાગ વિનાનો એટલે રાગના અભાવ સ્વભાવ સ્વરૂપ શુદ્ધ ચૈતન્ય તત્વ આત્મા છે. તે નિજ ચૈતન્ય સ્વરૂપ સિવાય કોઈનું કારણ કે કાર્ય નથી, અને આવું જ સ્વરૂપ છે. પણ તે નયોના પક્ષપાતરૂપ વિકલ્પોથી પ્રાપ્ત થતું નથી. આવું સ્વરૂપ નયોનો પક્ષપાત કરીને રહેવાથી, વિકલ્પમાં રહેવાથી પ્રાપ્ત થતું નથી. અહીંયા ગુરુદેવ કહે છે કે શરૂઆતમાં, એટલે જ્યારે એ ધર્મની શરૂઆત કરે છે, સમજે છે, દ્રવ્ય સ્વરૂપનો અભ્યાસ કરે છે, ત્યારે એને એવા વિકલ્પો હોય. પ્રથમ વસ્તુ સ્વરૂપનો નિર્ણય કરતી વખતે નય વિકલ્પ આવે છે ખરા, હોય ન હોય એમ નથી. આ બધો દ્રવ્યશ્રુતનો અભ્યાસ તો કરવો જ પડશે અને એ વખતે એવા વિકલ્પ પણ હશે. પણ વિકલ્પ છે એટલે કંઈ એનો અર્થ એમ નથી થતો કે વિકલ્પમાં કાયમ રહી જવું, એમ થોડો અર્થ થાય છે. જો આપણે કોઈ સ્થાને જવું છે તો જવા માટે આપણે કારનો ઉપયોગ કરીએ જ, કારનો ઉપયોગ કરીને જ એક સ્થાને પહોંચીએ છીએ. તે છતાંય એમ નથી કે પછી કારને છોડીએ જ નહીં. કારને છોડીએ નહીં તો પેલા સ્થળમાં પહોંચાશે ક્યાંથી? છેવટે કારને પાર્કિંગમાં મૂકવી જ પડશે. કાર પાર્ક વિના, કારને પાર્ક કરીને બહાર નીકળ્યા વિના ક્યાંથી જવાશે, પહોંચાશે? આટલી સીધી સરળ વાત સમજાવી છે કે કાર છે તો બરાબર છે, કારને સમજી લીધી, કારને બરાબર ચલાવી, જેમ છે તેમ કારને જે માર્ગે લઈ જવી હતી એ માર્ગે લઈ ગયા, બધું બરાબર છે. પણ પાર્કિંગ એરિયા સુધી જ પછી જવાય, ત્યાંથી પછી આગળ ન જવાય. ભાઈ, અંદર તમારે જવું છે, દાખલ થવું છે, સ્ટોરમાં દાખલ થવું છે, તો પછી કારને જ્યાં પાર્ક કરી ત્યાંથી પછી તમારે બહાર નીકળવું પડે કારમાંથી અને અંદર સ્ટોરમાં જવાય. એટલે કાર વિના પણ નથી ચાલતું, પણ કારનો પછી એને પકડીને બેસી રહેવાથી કંઈ અંદર નહીં જવાય. એવી આ સરળ વાત છે કે ભાઈ, વસ્તુનો પહેલા નિર્ણય કરતી વખતે તો તમારે વિકલ્પનો આધાર લેવો પડે છે, એ વાત બરાબર છે. પણ એ વિકલ્પ જ બધું નથી. તમારે જે પ્રાપ્ત કરવાનું છે એ વિકલ્પ નથી, તમારે તો અંદર દાખલ થવું છે, સ્વરૂપમાં જવું છે. એટલે પ્રથમ શરૂઆતમાં વસ્તુનો નિર્ણય કરતી વખતે નય વિકલ્પ આવે છે ખરા, પણ જે પુરુષ તેને ઓળંગી જઈ સ્વભાવ સન્મુખ થાય છે તેને ચિત્ત સ્વરૂપ જીવનો ચિત્ત સ્વરૂપે અનુભવ થાય છે. વિકલ્પથી બિન પડી અને ચૈતન્યની પર્યાય જે સ્વભાવમાં તન્મય થાય છે, ક્યાં તન્મય થાય છે? સ્વભાવમાં તન્મય થાય છે. વિકલ્પથી જુદી પડીને ચૈતન્યની પર્યાય, એના જ્ઞાનની પર્યાય, એ પોતે પોતાના જ્ઞાન સ્વભાવમાં તન્મય થાય છે. એનું નામ સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન છે. જે પર્યાય પહેલા પરનું લક્ષ કરી અને એ પરના લક્ષે એ પરનું જ્ઞાન કરવા વાળી હતી, એ પર્યાય હવે સ્વનું લક્ષ કરી અને સ્વનું જ્ઞાન કરે છે એટલે સ્વભાવમાં તન્મય થાય છે. અને જે પર્યાય થઈ હવે એ નિર્મળ પર્યાય થઈ, એ સમ્યક દર્શન સમ્યક જ્ઞાન છે. પહેલા પર્યાય વિકલ્પમાં એકમેક હતી, બહારમાં આવી હતી, તે જ્ઞાયકમાં એકમેક થાય છે. એનું નામ સમ્યક દર્શન અને ધર્મ છે. જ્ઞાનીને નિરંતર ચિત્ત સ્વરૂપ જીવ, ચિત્ત સ્વરૂપ જીવ, ચિત્ત સ્વરૂપે જ અનુભવાય છે. ચેતના છે એ ભગવાન આત્માનો અસાધારણ ધર્મ છે, ચૈતન્ય. ચૈતન્ય આત્મા ઉપરાંત ધર્મ આદિ દ્રવ્યો પણ અરૂપી છે, બીજા પણ અરૂપી છે, પુદ્ગલને છોડીને બીજા પણ ચાર, છ દ્રવ્યમાં પાંચ અરૂપી છે, ચાર બીજા અને જીવ એમ, અને એક પુદ્ગલ છે એ જ રૂપી છે. પણ તેમાં આત્માનું સ્વરૂપ એ જ્ઞાન સ્વરૂપ છે. અરૂપીપણાથી વાત આખી બને છે એમ નથી. જ્ઞાન એટલે શાસ્ત્ર જ્ઞાન નહીં, પણ જેમ સાકરનો ગળપ પણ સ્વભાવ છે, એવી રીતે આત્માનો જે જ્ઞાન સ્વભાવ છે, એ જ્ઞાન સ્વભાવ, એ જ્ઞાન એ ચિત્ત સ્વભાવ કયો છે, અને તે પ્રગટ અનુભવ ગોચર અસાધારણ ધર્મ છે. શું? જ્ઞાન સ્વભાવ છે ચેતન, જેમાં જ્ઞાન અને દર્શન બંને આવી જાય છે, એ ચેતન ચિત્ત સ્વભાવ છે, એ પ્રગટ છે, અનુભવ ગોચર છે એટલે અનુભવમાં આવે એવો છે, અને એ જીવનો એટલે આત્માનો અસાધારણ ધર્મ છે. એટલે જીવ એવા ચિત્ત સ્વરૂપ કહેવામાં આવ્યો છે. અહીંયા જીવને ચિત્ત સ્વરૂપ દરેક જગ્યાએ કહ્યું ને એનું કારણ અહીં સ્પષ્ટ કર્યું. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આજે ઘણી બધી વાત મહત્વની આવી, ફરી ફરીને આ બધી વાત વાંચવા જેવી છે. આ બધા જ 23 કળશ જે છે એના ઉપરના ગુરુદેવના પ્રવચન બધા જ બરાબર વાંચવા જેવા છે, બરાબર આત્મસાત કરવા જેવી વાતો આમાં આવી છે.
હવે સુખદામ બોલીએ.
સુખદામ અનંત સુસંત ચરી દિન રાત રહે.